તારીખ 14/10/1982 પરમાગમ સાર બોલ નંબર 74 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 3
બેસવા વાળાને વધારે જોરથી સંભળાય છે, દૂર બેસવા વાળાને ઓછું સંભળાય છે, એવું પણ ત્યાં હતું. કોઈ પણ જાતની બોવડાની વ્યવસ્થા વિના કે કોઈ પણ સાધન મૂક્યા વિના, બાહ્ય સાધનની કોઈ જરૂર નહીં. એમાં એક ધારી ભગવાનના સર્વ પ્રદેશોથી ભગવાનના નિમિત્તે ભગવાનના આત્માનું ત્યાં નિમિત્ત છે, હયાતી છે ને, નિમિત્ત છે. બસ ઈચ્છા નથી, શરીરની મન વચન કાયાની કોઈ પ્રવૃત્તિ નથી. જે દેવી ધ્વનિ છૂટે છે એ પણ પુદ્ગળાત્મક છે, અચેતન છે એમ કહે છે. પછી છદ્મસ્થની વાણી, મુનિની, આચાર્યની, સમ્યક દ્રષ્ટિની, કોઈ પણ સત્પુરુષની જે કોઈ વાણી છે તે દ્રઢશ્રુત છે ને તે અચેતન પુદ્ગળાત્મક છે, જળ સ્વરૂપે છે, તેમાં જ્ઞાન આવ્યું નથી એમ કહેવું છે. એ વાણીમાં કોઈ જ્ઞાન આવ્યું છે એમ નથી. ભગવાનનું સર્વજ્ઞપણું એમના આત્મામાં છે, મુનિઓનું અને સત્પુરુષોનું જ્ઞાન એમના આત્મામાં છે. વાણીમાં કોઈ જ્ઞાન આવતું નથી, કેમ કે વાણી જળ છે ને જ્ઞાન ચેતન છે. જળમાં કોઈ ચેતનનો મિશ્રણ થાય છે, મિશ્રણ વાળી અવસ્થા ઉત્પન્ન થઈ છે એવું કઈ છે. એ તો ગમે તેની વાણી આ ટેપ થઈ જાય પછી ટેપ પણ વાગે છે, એ કોઈ ચેતનનું પરિણામ જ નથી. એની અંદર ચેતનના નિમિત્તે કે જળના નિમિત્તે કોઈ પણ ભાષા વર્ગણાના પુદ્ગલ પરિણામે અક્ષરાત્મક કે અનક્ષરાત્મક તે જળથી ઉત્પન્ન થયેલું પરિણામ જળ સ્વરૂપે છે, ચાહે ચેતનનું નિમિત્ત હો અચેતનનું નિમિત્ત હો. આમાં અચેતનનું નિમિત્ત છે ટેપની અંદર,
બરોબર.
એમાં કોઈ ચેતનનું નિમિત્ત પણ છે
નહીં.
અને એવા ઘણા પ્રકારો છે ભાષા વર્ગણામાં કે જે ચેતન અચેતનના નિમિત્તે ઉપજે છે, અક્ષરાત્મક અને અનક્ષરાત્મક. એ ભાષામાં જ્ઞાન નથી આવ્યું, દ્રવ્ય શ્રુતમાં પણ જ્ઞાન નથી, શાસ્ત્રોમાં પણ જ્ઞાન નથી. માટે ભગવાન આત્મા અનંત ચૈતન્ય ગુણોનો ખજાનો એવો ભગવાન આત્મા અને જે દ્રવશ્રુતરૂપ વાણી, તે બંને ભિન્ન ભિન્ન પદાર્થો છે. બંનેની દ્રવ્ય જાતિ પણ જુદી છે, જુદી જુદી જાતના દ્રવ્ય છે. હવે એ જે દ્રવ્યાનુયોગનો વિષય થયો કે જળ અને ચેતન પદાર્થો ભિન્ન ભિન્ન છે, એમાંથી બોધ શું ઉપજે છે અથવા એમાંથી અધ્યાત્મ શું નીકળે છે અથવા એમાંથી આત્માનો આધાર લેવાનું શું કારણ છે,
બરોબર.
કે જો એ બંને ભિન્ન ભિન્ન છે તો કોઈ પણ પુદ્ગળ દ્રવ્યથી, પુદ્ગળ દ્રવ્યાત્મક વાણીથી, દ્રવ્ય શ્રુતથી આત્માને જ્ઞાન થતું નથી, આત્માને સુખ થતું નથી, આત્માને શાંતિ કે કોઈ લાભ થતો નથી. નીકળે છે કે જો પદાર્થ ભિન્ન છે, દ્રવ્ય શ્રુત ભિન્ન છે, તો તેના અવલંબને જીવને જ્ઞાન થાય કે સુખ થાય એવું બનતું નથી. એટલે એનું અવલંબન છોડાયું છે, એનું અવલંબન છોડાયું છે, એનું લક્ષ પણ છોડાયું છે. અનાદિથી જીવને પરપદાર્થનું લક્ષ છે અને નિજ સ્વાત્મ પદાર્થનું એને લક્ષ નથી. પદાર્થની ભિન્નતા એ લક્ષ છોડાવવામાં પ્રથમ બતાવવામાં આવે છે, અને સાથે સાથે એ લક્ષ છોડાવવામાં અવલંબન છોડાવવાનો હેતુ રહેલો છે. કારણ શું આમ કહેવાય, એક બાજુથી વ્યવહાર નહીંથી એમ સ્થાપવામાં આવે કે જે ભગવાનની વાણી છે, દેવ સ્વરૂપ છે, એક વ્યવહારિક પૂજ્ય છે. દેવ ગુરુ અને શાસ્ત્ર પરદ્રવ્ય હોવા છતાં વ્યવહારે પૂજ્ય છે. વ્યવહારે એનો વિનય અને વિવેક કરવો જોઈએ. એ આ શાસ્ત્રોમાં આવે પાછા. અને છતાં નિશ્ચયના પ્રકરણમાં અથવા નિજ અવલંબનના પ્રકરણમાં એ પરદ્રવ્ય છે અને એનું અવલંબન લેવા યોગ્ય નથી એમ કહેવામાં આવે છે. બે વાત પોતપોતાના સ્થાનમાં બરાબર છે અને યોગ્ય જ છે. બરાબર છે એટલે યોગ્ય જ છે. આમ છે અહીંયા સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર છે ને, એટલે અવલંબન પર અવલંબન નો નિષેધ કરવો છે, પર સત્તા અવલંબન નો નિષેધ કરવો છે. એટલે એમ કહે છે કે ભગવાન આત્મા પોતે અને દ્રવ્ય શુદ્ધ ભિન્ન છે. ભિન્ન છે એમાંથી આ અર્થ નીકળે છે. ભિન્ન છે એટલે શું? ભિન્ન છે એટલે કે તેનું અવલંબન લેવા યોગ્ય નથી. ભિન્ન છે એટલે કે તેના અવલંબને જ્ઞાને નથી અને સુખે નથી. આમ છે, આમ ભિન્નતાનો આ અર્થ છે. ભિન્ન છે એટલે ભિન્ન જુદું જાણ્યું, ચાલો બરાબર જ્ઞાન થઈ ગયું ને ભિન્ન ભિન્ન પદાર્થનું, એમ નહીં. ભિન્ન છે એમ જાણતા એનું અવલંબન છોડાયું છે એ એમાં પ્રયોજન રહેલું છે.
બરોબર.
એટલે કે દ્રવ્ય સ્વરૂપથી આત્માને જ્ઞાન થતું નથી, એમાં વિપરીત માન્યતા એ છોડાવી છે. આવું જ્ઞાન કરાવીને કે શાસ્ત્રથી જ્ઞાન થાય છે, ગુરુથી જ્ઞાન થાય છે, કોઈ બીજાથી જ્ઞાન થાય છે, એવી જે ઊંધી માન્યતા છે એ છોડાવી છે. ખરેખર કોઈથી કોઈનું જ્ઞાન થતું નથી. જ્ઞાન તો જ્ઞાન શક્તિમાંથી અને જ્ઞાન ભંડારમાંથી આવે છે. અંદરમાં જે જ્ઞાન ભંડાર છે એમાંથી જ્ઞાન આવે છે. જ્ઞાન કોઈ આત્માને કોઈ જીવને એનું જ્ઞાન ક્યાંય બહારથી કોઈ નિમિત્તથી આવે છે એવું બધું. અને તપાસી જોઉં અહીંયા અનુભવમાં જોઈ લીધું કે જ્ઞાન થાય છે. જ્ઞાન તો દરેક જીવને થાય છે ને, તો આ જ્ઞાન ક્યાંથી થાય છે? ક્યાંય બહારથી પ્રવેશ થાય છે? કોઈમાંથી આવે છે જ્ઞાન? આ વાણી સાંભળતા જ્ઞાન થયું એમ કે છે, તો એ વાણીમાંથી જ્ઞાન આવ્યું એવો કોઈ અનુભવ થાય છે? આવે છે એમાંથી જ્ઞાન? આવતું જણાય છે કઈ? કોઈ વાણીમાંથી જ્ઞાન આવતું હોય એવો અનુભવ થાય છે? એ કોઈને ક્યારે એવો અનુભવ ન થાય. ભ્રમણા ભલે કરે છે કે સાંભળતા જ્ઞાન થયું, પણ એવો અનુભવ કદી કોઈને થઈ શકે
નહીં.
મારું જ્ઞાન બહારથી આવે. જરા ધ્યાનથી જોવે અંદરમાં તો અંદરમાંથી જ્ઞાનનો પ્રવાહ, આ જ્ઞાનનો પર્યાય છે ને, એ અંદરમાંથી ઉપજવું વિણસવું ઉપજવું વિણસવું જે જ્ઞાનના પર્યાયનું થઈ રહ્યું છે એ આપોઆપ એનો જ્ઞાનનો તરંગ, જ્ઞાનનો તરંગ ચેતન દ્રવ્યમાં થઈ રહ્યો છે એમ જરાક ધ્યાનથી જુએ તો સમજાય છે. કોઈ બહારથી જ્ઞાનનો પર્યાય આવે છે કે પ્રવાહ આવે છે એવું તો બની શકતું નથી. પર સત્તાના વાણીના અવલંબને જે જ્ઞાનનો પર્યાય થવાનો હતો તે થયો. અવલંબન ભલે જીવે વાણીનું લીધું, પરદ્રવ્યનું લીધું, આપણે વિચારીએ એ વિષયને. જ્ઞાનનો ઉઘાડનો પર્યાય જે અંદરથી આવવાનો હતો તે આવ્યો, અને તે કાળમાં ભલે તે જીવના જ્ઞાનમાં વાણીનું પરસત્તાનું અવલંબન હતું. અહીંયા તો ગુરુદેવ શ્રી એમ કહેશે કે એવું જે જ્ઞાન થયું એ જે પરસત્તા અવલંબી જ્ઞાન છે એ જ્ઞાન નથી એમ કહેશે. એને તો અમે જ્ઞાની કહેતા નથી.
બરોબર,
જ્ઞાનનો પર્યાય હોવા છતાં એને જ્ઞાન કહેતા નથી. આમ છે કેમ કે એ જ્ઞાનનો ધર્મ નથી. પરસત્તાને અવલંબવું એ જ્ઞાનનો ધર્મ નથી, એ જ્ઞાનનો સ્વભાવ નથી, એ જ્ઞાનનો વિભાવ છે. શું? પરસત્તાને અવલંબવું તે જ્ઞાનનો વિભાવ છે. પરસત્તાનું જાણવું થાય તે જ્ઞાનનો વિભાવ નથી. પરસત્તાનું અવલંબવું થાય તે જ્ઞાનનો વિભાવ છે. આ બે વચ્ચે ફેર છે. પાછો એકમાં બીજાની ગડબડ થઈ જાય એવું છે કે જો પરસત્તાનું અવલંબવું જ્ઞાનનો વિભાવ છે માટે પરનું જાણવું ન થવું જોઈએ એમ નથી. એ તો એનો સ્વભાવ છે, એનો ધર્મ છે, એનું સ્વરૂપ છે. ક્યાં ચર્ચવા દિવસ બરાબર પ્રશ્ન ઉઠાવો. આ આવડતું નથી શું કરવા? ગુરુદેવ ના શિષ્ય છીએ કે નહીં? જાણવા માટે, સમજવા માટે, વિવાદ કરવા માટે, આપણી સમજણને સ્પષ્ટ કરવા માટે, આપણું વિહિત કરવા માટે. જયારે જે વિષય ચાલતો હોય ત્યારે તો એ વિષયનું સ્પષ્ટીકરણ કોઈ એક વિષય ચાલતો હોય એમાંથી એ વિષય ઉપાડવાનો, બીજો વિષય ઉપાડવાનો એમાં સવાલ નથી. પણ જ્ઞાનનું સ્વરૂપ છે એ કેવું છે, સ્વભાવથી જ્ઞાન કેવું છે, જેને શુદ્ધ જ્ઞાન કહીએ તે જ્ઞાન કેવું છે, એ પોતાનું સ્વરૂપ હોવાથી એ સમજવામાં પ્રયોજનભૂત છે. એ પ્રયોજનના વિષયમાં છે. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર, એ શુદ્ધ જ્ઞાનનો અધિકાર છે. ખરેખર તો એ શુદ્ધ જ્ઞાનનો અધિકાર છે. શુદ્ધ જ્ઞાનનો અધિકાર કહો કે શુદ્ધ આત્માનો અધિકાર કહો, બે એક છે. પર પદાર્થનું જ્ઞાનના પર્યાયમાં પ્રતિબિંબ ઉઠવું એને વ્યવહારે પર પદાર્થને જાણવું એમ કહેવામાં આવે છે. અને તે કેવળ જ્ઞાનમાં પણ બને છે. ટૂંકા લોકના પદાર્થો, સચરાચર પદાર્થો, તેના સર્વ દ્રવ્યગુણ પર્યાય સહિત ત્રણેય કાળની અવસ્થાઓ, ધર્મો, સ્વભાવો, વિભાવો, યોગ્યતાઓ, બધું કોઈ ચીજ બાકી નહીં. એ તમામ કેવળ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. તેથી તે જ્ઞાનને સર્વજ્ઞ દશા એવું નામ આપવામાં આવે છે. સર્વજ્ઞ, સર્વને જાણે તે સર્વજ્ઞ. પણ એ કેવળ જ્ઞાન કદી કોઈ પણ પરસત્તાના અવલંબને જાણવાનું કાર્ય કરે છે એમ જાણતો નથી. બરોબર, નિજ સત્તાના અવલંબનમાં રહીને પરિપૂર્ણપણે પોતાનું અવલંબનમાં નિરવશેષપણે અંતર્મુખપણે રહીને તે જ્ઞાન પરિણમે છે, ત્યારે પણ એ જ્ઞાનની પૂરી નિર્મળતામાં સર્વ જગતના જ્ઞેયો પ્રતિબિંબિત થાય છે, એવું કેવળ જ્ઞાનમાં બને છે. એવું જે કેવળ જ્ઞાનમાં બને છે, જ્ઞેયાકારે જ્ઞાનાકારો જે ઉઠે છે, તે કોઈ જ્ઞાનનો દોષ નથી, અથવા જ્ઞાનના સ્વભાવથી તે વિરુદ્ધ વિભાવ પણ નથી, કેમ કે સાકાર પણ એ જ્ઞાનનો સ્વભાવ છે, સ્વરૂપ છે. પણ પર્શ નીચે છદ્મસ્તજી શ્રુતની વાણીને કે પર પદાર્થને અવલંબતા પર પદાર્થને જાણે છે, એમાં અવલંબે છે એટલો દોષ છે, જણાય છે તે દોષ ત્યાં પણ નથી, અવલંબે છે એટલો ત્યાં દોષ છે. આમ પર પદાર્થનું જાણતું પ્રમેયત્વ ગુણને લીધે જણાવવું તેનું કાર્ય છે, અને જાણવું તે આત્માનું કાર્ય છે, બે પોતપોતાનું કાર્ય કરે છે. પ્રમેયત્વ ગુણ પોતામાંય છે અને પરમાય છે, એટલે પોતે પણ બીજાના જ્ઞાનમાં જણાય છે, બીજા પણ બીજાના જ્ઞાનમાં જણાય છે, એ પ્રમેયત્વ છે. એ પરમેત્વ પણ એ કામ કરે છે, જણાવવાનું કામ કરે છે, અને જાણનાર તે જાણવાનું કામ કરે છે, બંને ગુણો પોતપોતાનું કામ કરે છે. અને એક જ આત્મામાં જાણવું અને જણાવવું બંને ગુણ છે, એટલે પોતે જાણે પણ છે અને પોતે પોતાને બીજાને જણાવે પણ છે. શું કહે છે કે ભગવાન આત્મા અને દ્રવશ્રુત ભિન્ન છે, એટલે કે દ્રવશ્રુત થી આત્માને જ્ઞાન થતું નથી. સામાન્ય નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો છે કે વાણી નિમિત્ત થાય જ્ઞાન થવામાં, ક્યાં સુધી કહે કે દેશના લબ્ધિ કોઈ જીવને ન મળી હોય ત્યાં સુધી તે જીવને આત્મજ્ઞાન ન થાય. પાળે નહીં ગુરુ ગમ વિના યહી અનાદિ સ્થિત, પણ એ નિમિત્ત નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરાયું છે, તેનું અર્થઘટન કદી એમ ન થઈ શકે કે ગુરુની વાણીથી શિષ્યને જ્ઞાન ઉપજાવી શકાય છે, એવું કદી થઈ શકે. અને એમ જો પરિસ્થિતિ હોય તો તીર્થંકર ભગવાનના સમવસરણમાં કોઈ મિથ્યા દ્રષ્ટિ રહ્યા જ ન હોત, પણ સૌથી વધારે સંખ્યા મિથ્યા દ્રષ્ટિ એનું હોય છે. બહુમતી લેવા જાય તો એનીથી જાય, પછી સમ્યક દ્રષ્ટિઓની સંખ્યા થાય, એથી ઓછી સંખ્યા પંચમ ગુણ સ્થાન વૃત્તિની હોય, એથી ઓછી સંખ્યા મુનિઓની હોય, એથી ઓછી સંખ્યા કેવળીઓની હોય. સમવસરણમાં જેમ જેમ ઉપર જાઓ તેમ સંખ્યા ઘટે છે, અને જેમ જેમ જેની સંખ્યા ઘટે છે એની કિંમત વધે છે. આમ છે, કિંમતમાં તો આમ છે. એટલે તીર્થંકર ભગવાનને પણ જે ભાવે તીર્થંકર નામ કર્મ બંધાણો, કે બધા જીવોને હું ધર્મ પ્રાપ્ત કરમ સર્વ જીવ કરું શાસન રસી, બધા જીવોને ભિન્ન શાસનની અંદર હું લાવું, આખા જગતના જીવોને લાવવા આવી શકતા નથી, એ તો એક વિકલ્પ છે, બેકાર છે. એ વિકલ્પની કોઈ કાર્ય સિદ્ધિ છે નહીં, છતાં એ પુણ્ય બંધાય છે અને પુણ્યભાવનું ફળ પણ આવે છે. અનેક જીવો તેમની વાણીના નિમિત્તે સમ્યક જ્ઞાન મુનિપણ અને કેવળ જ્ઞાન આદિ પણ પામે છે. છતાં કોઈ વાણીથી કે ભગવાનથી બીજા પદાર્થોને એ થયું છે કાલ, એ વાત વસ્તુ વ્યવસ્થામાં તો નથી છે. અને એમ હોય તો કોઈ જીવ બાકી રહે નહીં, એમની ભાવના અનુસાર બધા આખું જગત પામી જાય. અને પહેલા તીર્થંકર વખતે અનંતકાળ પહેલા જ આખું જગત પામી ગયું હતું, ત્યાર પછી તો અનંતા તીર્થંકરો થયા, અનંતા કેવળીઓ થયા, અનંતા ઉપદેશકો થયા, આચાર્યો મુનિઓ સત્પુરુષો વગેરે. પણ જ્ઞાન તો આત્મામાંથી થાય છે, એ સિદ્ધાંત અબાધિત છે. એવું જ્ઞાન છે, અને એવું શ્રદ્ધાને જ્ઞાન હોવાથી જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાય છે તે ભાવનો શ્રદ્ધા જ્ઞાન નિષેધ કરે છે. શ્રદ્ધા જ્ઞાન નિષેધ કરે છે. કદી એમ નથી કહેવામાં આવતું કે એવો જે રાગ ભાવ તે આત્માના શ્રદ્ધા જ્ઞાનનો નિષેધ કરે છે, એમ કહેવામાં આવતું નથી. પણ આત્માનું જે જ્ઞાન અને આત્માનું જે શ્રદ્ધાન બિન પદાર્થ વિષયક છે એનો નિષેધ કરે છે કે એમ બની શકતું નથી, એવો વિકલ્પ તેની કોઈ કાર્ય સિદ્ધિ નથી. વિકલ્પ માત્ર ચાહે તીર્થંકર દ્રવ્ય નો હો કે કોઈ પણ જીવ દ્રવ્ય નો હો, વિકલ્પ માત્ર બેકાર છે, એની કોઈ કાર્ય સિદ્ધિ છે જ નહીં. કેમ કે વિકલ્પ અનુસાર વસ્તુ વ્યવસ્થા જ જગતમાં નથી. પછી વિકલ્પનું કોઈ કાર્યકારી પણ નહીં હોવાથી તે વિકલ્પ એમ જાણનારને રહી શકતો નથી, ટકી શકતો નથી, સ્વયં ઉપશમિત થઈ જાય છે, બંધ થઈ જાય છે. એ સ્થિતિ આજે ઉભી રહી છે. શું કહે છે કે એટલે કે દ્રવ્ય શ્રુતથી આત્માને જ્ઞાન થતું નથી. દ્રવ્ય શ્રુત દ્વારા દ્રવ્ય શ્રુત આત્માને જ્ઞાન કરાવે છે એમ નથી. તેથી કદી એ અભિપ્રાય લંબાવવા યોગ્ય નથી કે વધુ સાંભળવું, વધુ વાંચવું અને વધુ જ્ઞાનની પ્રાપ્તિ કરવું. ફુગાનીજીની તો લાઈન જેવી હતી, એમ એક વખત કહ્યું છે, આમાં લીધું છે આપણે 645માં, કે જ્યારથી એમ જાણ્યો કે કેવળ જ્ઞાન થતાં બધું જણાઈ જવાનું છે, પછી તો શાસ્ત્રમાંથી ને બીજે ત્રીજેથી જાણવાની વૃત્તિ જ બંધ થઈ ગઈ. કેટલા વાંચી વાંચીને જાણી લો. એમાં એક બીજી વાત નીકળે છે કે એ કેવળ જ્ઞાન મને થવાનું છે એમ એમને નક્કી થઈ ગયું હતું, એમ એમાંથી નીકળે છે. જો મને કેવળ જ્ઞાન થઈ જ જવાનું છે તો પછી અત્યારથી આ મજૂરી શું કરવા કરું શાસ્ત્ર વાંચીને જાણવાને? એ તો જયારે બધું કેવળ જ્ઞાન થશે ત્યારે બધું અંદર જણાઈ જવાનું છે. માટે અત્યારે તો હું મારા સ્વરૂપમાં એકાગ્ર થઈને કેવળ જ્ઞાનની તૈયારી કરું. આમ બીજે જાણવાની તૈયારી કરું એના કરતા કેવળ જ્ઞાનની તૈયારી ન કરું, એમ છે એમાં અભિપ્રાય. કોઈ પ્રશ્ન કર્યો તો મુંબઈ થી, મુંબઈમાં એક પ્રશ્ન કર્યો આપણે ઉમેશભાઈ નાગરભાઈ કે આપ આટલો બધો શાસ્ત્રાદિનો નિષેધ કરો છો પણ આચાર્ય એ શાસ્ત્રો રચ્યા છે અને ગણધર દેવો એ અંગ પૂર્વની રચના કરી છે, કાંઈ તમે એથી આગળ તો નથી ને? એમ કહેવાનો મતલબ તો એમ હતો, ગણધર દેવો અને આચાર્યોએ દ્રવ્ય શ્રુતની રચના કરી છે, તમે તો અહીંયા દ્રષ્ટ અવસ્થામાં પેઢીમાં બેઠા બેઠા ચર્ચા કરતા હતા, ફોર્ટ એરિયામાં ઉતરતા હતા પેઢીમાં, એમના જે મિલના પ્રિન્સિપાલ હતા ને, પોતે એજન્ટ હતા એના, એને પેઢીમાં ઉતરતા હતા ઓફિસમાં, વેપાર ને ઓફિસ ને એમાં તમે કહો કે આ દ્રવસૂત નો નિષેધ ને આ આટલો બધો નિષેધ પાછો એમ ગણધરદેવો શાસ્ત્ર રચે છે, કહે છે કે એ ગણધરદેવો શાસ્ત્ર રચે છે એમનો એમને નિષેધ વર્તે છે. મળી તે શાસ્ત્ર રચવાના પરિણામને એમ જાણે છે કે આટલો પણ વિકલ્પ નબળાઈથી ઉપજ્યો છે, જેટલો રાગ ઉપજ્યો છે તે નબળાઈથી ઉપજ્યો છે અને તે તો નુકસાન છે એમ જાણે છે, એમ જાણે છે. ઠીક, એક વાત તો બહુ સુંદર કરી હતી, જરા કડક છે. મોક્ષ માર્ગમાં પણ બહુ ભાગ જીવો મુંડ પુરુષાર્થી હોય છે, મને મુંડ પુરુષાર્થના કાળમાં મોક્ષ માર્ગી જીવો ધર્મી જીવો પણ શાસ્ત્રમાં અટકતા અટકતા આગળ વધે છે. શું કહ્યું? શાસ્ત્રમાં અટકતા અટકતા આગળ વધે છે. તીવ્ર પુરુષાર્થી જીવો બહુ અલ્પ હોય છે, જે સસડાટ અંદર ઉતરી જાય છે એવા બહુ અલ્પ જીવો નીકળે છે. કોનું અનુમોદન કરશો એમ કે પિતા પૂછ્યું, અટકતા અટકતા આગળ વધે છે એનું કે તીવ્ર ગતિથી અંદર પરિણમે છે એનું? જો કે પર્યાયનું કર્તૃત્વ બેમાંથી કોઈને હોતું નથી એ વાત રાખીને છે, તો જ્ઞાન કરવાનું છે. મોક્ષ માર્ગમાં આવેલા જીવોમાં મોક્ષ માર્ગી જે જીવો હોય છે એમાં તીવ્ર પુરુષાર્થી જીવો અલ્પ હોય છે, મંદ પુરુષાર્થ વાળા જીવોની સંખ્યા વધારે હોય છે. એટલે સામાન્ય રીતે લોકોને એ ખ્યાલ છે કે ધર્મી જીવો પણ સ્વશાસ્ત્રના સ્વાધ્યાયની વાંચનની પ્રકાશનની પ્રચારની પ્રસારની પ્રવૃત્તિ કરે છે, પણ એ મંદ પુરુષાર્થના કાળમાં વિકલ્પ આવે છે. તીવ્ર પુરુષાર્થના કાળમાં તો શુદ્ધોપયોગ ઉત્પન્ન થાય છે મોક્ષ માર્ગી જીવને, એટલે એ પ્રવૃત્તિ જે થાય છે એને એ જીવો પણ એમ જ જાણે છે. હવે અનુમોદન કોને દેવું, તીવ્ર પુરુષાર્થીને કે મંદ પુરુષાર્થીને? કે મંદ પુરુષાર્થનું અનુમોદન કરવા યોગ્ય એમ કેમ છે? મંદ છે તો એ તો મંદ પણ સહજ છે ને તીવ્ર પણ સહજ છે, એટલે આમ કેમ એનું અસમાધાન ધર્મીને તો વર્તતું નથી એમ છે. આ તો જ્ઞાન કરાવ્યું કે બે પ્રકાર બે છે આની અંદર. બહુ તેજી વાળી લાઈન હતી, ગુરુદેવ પાછળથી ઝપટ કરશે, ભલે ત્યારે દેવલોકમાં ગયા છે પણ ત્યાંથી બહાર નીકળશે અને ઝપટ કરવાના છે. એ ક્યાંથી કાઢ્યું છે? એમના ભાવ વાંચીને કાઢ્યું છે. દ્રવ સ્વરૂપનું જ્ઞાન પણ ખરેખર અચેતન છે, કેમ કે તે પરલક્ષી જ્ઞાન છે. જ્ઞાનને અચેતન કહે છે એમ તો. દ્રવસૂત સંબંધી દ્રવસૂતના અવલંબને ઉત્પન્ન થયેલું જ્ઞાન સત્શાસ્ત્રોનો કોણ? સત્શાસ્ત્રોનું. વળી જ્ઞાનીનું કે અજ્ઞાનીનું? આમાં એમ નથી કે જ્ઞાનીના જ્ઞાનને બીજા માર્ગ દેવા ને અજ્ઞાન, પર સત્તાનો અવલંબનનો જ નિષેધ છે. એકાંતે અંતર્મુખ ઉપયોગ કર્તવ્ય છે, એકાંતે બહિર્મુખ ઉપયોગનો નિષેધ છે આમ છે. પછી થાય જેટલો એટલો દોષ છે, બહિર્મુખ છતાંય બહિર્મુખ ઉપયોગ થાય તો એટલો દોષ છે. પણ દોષ તે દોષ છે, દોષને ગુણમાં ખતવાય નહીં. દોષને જો ગુણમાં ખતવવા જાય તો શ્રદ્ધા મિથ્યા થાય, ત્યાં શ્રદ્ધાનો દોષ પાછો ઉભો થાય. જ્ઞાનનો નહીં, જ્ઞાનનો તો ખરો જ, એકલા જ્ઞાનનો નહીં પણ સાથે સાથે શ્રદ્ધાનો દોષ ઉત્પન્ન થાય. દ્રવશ્રુતનું જ્ઞાન પણ ખરેખર અચેતન છે, કેમ કે તે પરલક્ષી જ્ઞાન છે, તે જ્ઞાન પરદૈવ છે, તે આત્મા નથી, અચેતન છે. અને તેને સાંભળવાથી જ્ઞાન થાય તે પરલક્ષી જ્ઞાન હોવાથી તે જ્ઞાન નથી. એ વાણીને સાંભળવાથી જ્ઞાન થાય તે જ્ઞાન નથી એમ કે છે. શું જ્ઞાન થાય તે જ્ઞાન નથી, તે જ્ઞાનને જ્ઞાન કહેતા નથી. આમ રીતે કેમ કે તે પરલક્ષી છે, પરલક્ષી છે એટલે સ્વભાવરૂપ નથી પણ વિભાવરૂપ છે. સોજા ચડ્યા હોય એને તંદુરસ્તી કહેવાય એમ કેવું છે. ભલે ઉઘાડવાળું જ્ઞાન ગમે એટલું રૂપાળું દેખાવડું દેખાડ દેખતું હોય, અહીંયા જીનાગમમાં પરમાગમમાં એને જ્ઞાન જ કહેતા નથી. એને જ્ઞાન નથી. અને લોકો વાણીમાં મળે છે ને, બહુ વાણી સારી, બહુ વાણી સારી, કે છે કે આ તો એ વાણી તો જળ છે પણ વાણીના લક્ષે જ્ઞાન થાય તેને જ્ઞાન કહેતા નથી. આમ છે, જ્ઞાનનો પર્યાય હોવા છતાં એને જ્ઞાન કહેતા નથી. સોજો ચડ્યો એ શરીરની પર્યાય હોવા છતાં એને સંમત કરવામાં આવતી નથી, એને ટાળવી જોઈએ એમ કે છે. એ સોજાને ઉતારી નાખવો જોઈએ અને ટાળવો જોઈએ એમ કે છે. કેમ કે એમાં પાણી ભરણ છે, એમાં કઈ લોહી વીધું નથી, લોહી વીધું નથી ને મેદે વીધો નથી, પાણી જ વીધું છે. અને એમને એમ રે પાણી તો હળવા માંડે, પાણી શું થાય, પાણી હળવા માંડે. એમ જ્ઞાનમાં જ્ઞાન નથી એમ કે છે, જ્ઞાન ને હોજો આવ્યો છે, ઉઘાડ લીધો એ જ્ઞાન ને હોજો આવ્યો છે. જ્ઞાન નથી વિધુ ત્યાં આમ કે છે. ઠીક, ચોખ્ખું દેખાય ને બધા, તમામ પરલક્ષી જ્ઞાન નો નિષેધ છે આમાં. ગણધર દેવ નો બાર અંગની રચનામાં ઉપયોગ ગયો તે જ્ઞાન નથી એમ છે. પંડિત નો તો કોઈ ક્લાસ જ નથી આમાં એમ છે. એવી ભગવાન ની વાણી એવી આવે છે, આવું તો ભગવાન ની વાણી માં આવે. જરાય મોહ રહેવા દે એમ નથી. આ વિતરાગી શાસન એવું છે કે વાણીનો મોહ રહેવા દે એમ નથી, ને ભગવાનનો મોહ રહેવા દે એમ નથી, મોક્ષનો મોહ રહેવા દે એમ નથી, મોહ માત્ર નામે રહેવા દે એમ નથી એવું છે. એને નિર્મળી પણ વિતરાગ પણ કહેવામાં આવે. સ્વભાવને સ્પર્શીને થયેલું જ્ઞાન, હવે તો પછી જ્ઞાન કોણ છે એમ કહે છે. જો વાણીને સ્પર્શીને થયેલું જ્ઞાન તે જ્ઞાન નથી તો હવે જ્ઞાન કોણ છે. કે સ્વભાવને સ્પર્શીને થયેલું જ્ઞાન તે જ્ઞાન છે. જ્ઞાન સ્વભાવના અવલંબને જ્ઞાન વેદન થયું, જ્ઞાનને જ્ઞાનનું વેદન થયું તે જ્ઞાન છે. જ્ઞાન પરને વેદે તે જ્ઞાન નહીં, પરને વેદે તે જ્ઞાન નહીં એમ કે છે. જ્ઞાન જ્ઞાનમાં વેદનમાં રહે તે, જ્ઞાન સ્વઘરમાં રહે તે, જ્ઞાન પરઘરમાં જાય તે જ્ઞાન નહીં એમ કેવું છે. સ્વભાવને સ્પર્શીને થયેલું જ્ઞાન તે જ્ઞાન છે, આત્મ જ્ઞાન છે, આને જ જ્ઞાન કહેવામાં આવે છે. બાકીનું જ્ઞાન હોય તો પણ એ વિભાવિક હોવાથી એને જ્ઞાન કહેતા નથી. જ્ઞાન કહેતા નથી એટલે એને જડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે એને? એને જડ કહેવામાં આવે છે. આ ગુરુદેવના વ્યાખ્યાનોમાં આ બધા ન્યાય આવેલા છે. ઘણા વર્ષ પહેલાની વાત છે, સાલુભાઈ જે દિવસે સોનગઢમાં રહેતા હતા ત્યારે આવું વ્યાખ્યાન આવ્યું. પછી અમારે એવું સમજ્યો નથી કે કોઈ એવો સારો ન્યાય આવે તો લખજો, એમનો કાગળ એક આવેલો એ વખતે, ઘણા વર્ષ પહેલાની વાત છે. હા, કે આજના વ્યાખ્યાનમાં એવું આવ્યું છે, એમને પ્રમોદ હતો, કે આ ગણધર્મનો બારમાં ઉપયોગ જાય જ્ઞાન નથી, જોડ છે એમ કે છે. પ્રસક્તા અવલંબન જ્ઞાન તે જ્ઞાન નથી. વ્યાખ્યાનનું વર્ણન થોડું લેખન પત્રમાં, પણ એ બધા ગુરુદેવના વચનમાં આ બધા ન્યાયો આવી ગયા છે. એકનું જે જ્ઞાન જેટલું વેદન એટલો ધર્મ છે, જ્ઞાનને પણ જેટલું જ્ઞાન વેદન એટલો જ ધર્મ છે, પર વેદન એટલો અધર્મ છે, એટલો એને ધર્મ છે એમ લાગુ પડતો. શું કહે છે કે દ્રવ સ્રોત તો જળ છે, પણ તેના નિમિત્તે જે જ્ઞાન થાય તે પણ જળ છે એમ કેવું છે. જ્ઞાન નથી કહીને એમ કેવું છે, દ્રવ સ્રોત તો જળ છે પણ તેના નિમિત્તે જે જ્ઞાન થાય તે પરસત્તા અવલંબી જ્ઞાન હોવાથી તે જ્ઞાન નથી. એ જ્ઞાન નથી એમ કહો કે એ જળ જ્ઞાન છે એમ કહો કે એ જળ છે એમ કહો, બીજું એક છે આમ બીજું છે. કેમ કે પરબ્રહ્મને જ્ઞાન અવલંબે ત્યારે તે આત્માને નિયમથી રાગની ઉત્પત્તિ થાય, થાય ને થાય જ આમ છે. તેથી તેનો ક્યાંય પણ રાગની ઉત્પત્તિનું નિયત ગણીને તેનો ક્યાંય આદર કરવામાં આવતો નથી. આવો વિષય છે. એક ભાગ એવો છે કે જે અંતર્મુખ રહે છે, એક ભાગ એવો છે કે જે બહિર્મુખ ફરે છે. એક આત્માના આશ્રયે ફરે છે, એક પરના આશ્રયે ફરે છે. પર્યાય એક છે ને ચક્કર બે ચાલે છે એમાં, ઉલટું ને સુલટું, ગેરવિલની જેમ એક આમ ફરે છે ને એક આમ ફરે છે. અંતર્મુખ ફરે છે તે સાધક ભાવ છે, અને બહિર્મુખ જે જ્ઞાન ફરે છે તે વાચક ભાવ છે એમ કહે. હવે કોઈ વખત એની મુખ્યતાથી બહિરંગ અંશની મુખ્યતાથી વાત ચાલે, ને કોઈ વખત અંતર્મુખ અંશની મુખ્યતાથી વાત ચાલે. બે એક પર્યાયના બે અંશ છે ને, કયા અંશની વાત ચાલે છે એ સમજવું જોઈએ, નહીતર એકમાં બીજું ગડબડ થઈ જાય. એ તો રાગના રાગથી ઉજવવામાં આવે છે ને. એ સુત પંચમી નો સુત ની પૂજા કરી એને ધર્મ તો કયો નથી, એને ધર્મ કયો છે? બહુમાન છે, બરાબર છે, પણ એ બહુમાનમાં રાગની પ્રધાનતા છે ને. બહુમાનને અનુસરીને પ્રવૃત્તિ થાય એમાં રાગની પ્રધાનતા છે. જો તે કર્તવ્ય હોય, કરવા યોગ્ય હોય, તો ભગવાન એને છોડત નહીં. ભગવાન એ સુદ પંચમી ને ઉજવતા હોત, બરાબર. ક્યારે પણ ન કરવી જોઈએ, એમાં દરેક કાર્ય વર્તમાનમાં થાય છે. જુઓ તો અત્યારે જ ન કરવું જોઈએ. તો અત્યારે શું કરવું જોઈએ કે અત્યારે શુદ્ધ ઉપયોગ કરવો જોઈએ, જાવ તમને દોષ નથી એનો. જો તમે પ્રત્યેક વર્તમાનમાં શુદ્ધ ઉપયોગમાં વર્તો તો સંત પૂજમી ન ઉજવો તેનો તમને જરાય દોષ નથી. તમે એ દોષ થી મુક્ત છો, જાઓ તમને તમને આપી દીધું સર્ટિફિકેટ મુક્તિનું. આ પરીક્ષામાં મુક્તિ આપે છે કે નહીં, કે ભાઈ તમે અઠવાડિક પરીક્ષામાં આટલા માર્ક લાવ્યા માટે વાર્ષિક પરીક્ષામાં તમારી મુક્તિ. એમ તમે જો શુદ્ધ ઉપયોગમાં વર્તમાનમાં વર્તો તો શ્રુત પંચમીના ઉત્સવમાંથી તમારી મુક્તિ જ આપો. ભગવાનની જેમ મુક્તિ થઈ એમ તમારી પણ મુક્તિ કરી દઈએ. આવી જ જાય, કઈ લાયવો આવે છે ક્યાં પ્રશ્ન છે. એ તો અજ્ઞાની એમ માને છે કે હું લાવું છું, હું કરું છું. આ શ્રુત પંચમીમાં શાસ્ત્ર પૂજા કર્મનો ભાવ મેં કર્યો, એ તો અજ્ઞાન ભરેલીમાં એ તો આવ્યો છે. એને એનો પુરુષાર્થ શુદ્ધોપયોગને યોગ્ય વર્તતો નથી, એટલે એનામાં એની શક્તિ પ્રગટ કરી નથી. તો એને આવ્યો છે, આવ્યો છે એને લાવ્યો એ વાત તો ખોટી છે. પણ આવ્યો તો ભલે આવ્યો, એમ રાખવા જતા શુદ્ધોપયોગ નહીં આવે તને. માટે તું પ્રયત્નવાન તો શુદ્ધોપયોગ નો રહે, એમ પ્રયત્નમાં તારી કચાશ રહે ને શુભોપયોગ આવી જાય, તો એમાં બીજો કોઈ ઉપાય નથી. એટલી વાત છે. એક દ્રષ્ટાંત લઈએ કે મધ દરિયે તોફાન થયું અને આપણી નાવ સપડાણી તોફાનમાં. હવે ખબર છે કે આ બાજુ કાંઠો એકાદ કિલોમીટર દૂર છે અને વાણ ખેંચાય છે દરિયામાં તોફાન ને લઈને. જાવું જો કાંઠે જાય તો તરી જાય, બચી જાય, અને જો દરિયામાં ઘસડાઈ જાય તો ડૂબી જાય. હવે પવન ઊંધો છે અને તોફાન એવું છે કે નાવ ને ખેંચે છે દરિયામાં, અને આની પાસે હલે શું છે, એ શું કરશે કે કાંઠા બાજુ જોવા હલેસા મારશે. હવે હલેસા મારતા મારતા નાવી થાંકો પોતે, તો પછી એમ વિચાર કરશે કે શું કરું, હવે હું થાકી ગયો, હવે શું કરું, હવે તો હું થાકી ગયો, હવે બોલે ને જે થવું હોય થાય, હવે હું થાકી ગયો એમ કરે નહીં. જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી છેલ્લું હલવે શું પણ હું કાંઠે જવાનું મારે. પછી એની શક્તિ જ ખલાસ થાય, અને હલે શું ન મારી શકે તો બીજી વાત છે, પણ એકે હલે શું દરિયામાં જવાનું મારશે થાકી ગયો છે મારે એમ નહીં કરે કે અરે મારશે તો ને પડતું પણ નહીં મૂકે. એનો અર્થ શું છે, પુરુષાર્થ તો તરવાનો જ હોય. ક્યાંય ડૂબવાનો પુરુષાર્થ હોય એ સિદ્ધાંત હોય શકે કે
નહીં?
એ સિદ્ધાંત ન હોય શકે. અપવાદમાં ગમે તે થઈ જાય બીજી વાત છે, પણ સિદ્ધાંત તો એક જ પ્રકારે હોય, સિદ્ધાંતમાં બીજી વાત હોય શકે નહીં. ભૂમિકા અનુસાર રાગ આવે, રાગ કરવો એમ ન હોય, ભૂમિકા અનુસાર રાગ કરવો એમ ન હોય. રાગ આવે અને આવે ત્યારે જો પુરુષાર્થી હોય તો એને એનો નિષેધ હોય, પુરુષાર્થી ન હોય ને મિથ્યા દ્રષ્ટિ હોય ને ઊંધું જાણે તો એમ જાણે કે શું કરવું, એ તો આવે જ ને ભૂમિકા અનુસાર, તો મને આવે જ ને આવો રાગ, મને આવે જ ને કે હું તો ખલાસ મરી જઈશ, તારો તો પત્તો નહીં લાગે, તું તો ગયો હવે. કેમ કે એમાં તો પુરુષાર્થીને એ વાત લીધી છે, એને એનો નિષેધ આવે છે. ચર્ચા ચાલી હતી અમારે સોગાનીજી નો પ્રથમ પરિચય થયો, લાલુભાઈ પહેલી વખત પરિચયમાં આવ્યા ત્યારે અમારા ચર્ચા ચાલે. ત્રણ વખત સાંભળ્યું, સવાર બપોર ને સાંજ બે કલાક બેઠા ચાલે, મસ્તી ચડી જાય. હું ઘરે ગયા મસ્તી ચડી, પોતે કહેતા એમ થયું કે ચર્ચામાં શું જવું, પણ પછી એમ થયું કે ગણધર ભગવાન સાંભળવા જાય છે ને એમ વિચાર આવ્યો ને પાછો આવ્યો કે ચર્ચામાં. સુગાનીજી કહે છે પછી એમ કે દોર નહીં હે ને કે વ્યવહાર નહીં થયો પણ વિકલ્પ આવે છે. પોતે આવીને ચર્ચા કરી એ દોર નહીં હે એમ કીધું ને આમ તો ઉપાડ ઉપડી વાત. એસા નહીં દો નહીં દો નહીં હૈ નહીં એક હી નહીં હૈ ત્યાંથી ઉપાડી ચર્ચા પછી શું કહ્યું
દો નહીં નહીં હૈ એક હી
દો નહીં નહીં હૈ યહાં તો એક હી નહીં હૈ દૂસરા નહીં નહીં હૈ ત્યાંથી ઉપાડી. ગણધર ભગવાન કો વિકલ્પ આતા હૈ ઉસકા નિષેધ આતા હૈ. વિકલ્પ આતા હૈ તો જાતા હૈ વો બાત નહીં હૈ એ ઉસકો નિષેધ ઉસકો આતા હૈ બહુ એવી રીતે વાત લેતા હૈ. તો કોઈ પણ વાત ચાલે એમાંથી સીધું અવલંબનનો વિષય એટલો જોરથી લઈએ એટલો જોરથી લઈએ
બરોબર
એવી ચર્ચા કરી છે. શું કહે છે કે અહીં તો એને જ્ઞાન નથી એમ કહે છે. પર સત્તા અવલંબી એ જ્ઞાન હોવાથી તે જ્ઞાન નથી એમ કહે છે. જ્ઞાન નથી એમ કહો એને જળ કહો બધો એક અર્થ છે. દ્રવ શ્રુતના જ્ઞાનથી આત્મા ભિન્ન છે. એ દ્રવ શ્રુતથી એના અવલંબનથી એનાથી કે એના અવલંબનથી આત્માને લાભ થાય છે એવું બિલકુલ છે નહીં. એનાથી જો લાભ થાય તો એ બાજુ આગળ વિજાવી ના રે નહીં. જેટલો એ પરસત્તાના અવલંબનમાં વિકાસ કરે એટલું એને નુકસાન થાય લાભ થવાનો પ્રશ્ન રહેતો નથી. સ્વભાવને સ્પર્શીને એટલે સ્વભાવને અવલંબીને જ્ઞાન ક્રિયાવલંબી ફરસ્યો અનુભવ સિદ્ધિ ઉપાયો રે. જ્ઞાન ક્રિયા અંદર જ્ઞાન સ્વરૂપને અવલંબીને સ્પર્શીને ફરસીને જે ઉત્પન્ન થઈ જે અનુભવ છે એ જ સિદ્ધિ છે એ જ ઉપાય છે. બીજો કોઈ ઉપાય છે નહીં. એને શાસ્ત્ર ભણવાની અટક નથી. પૂજા કરવાની તો વાત રહી બીજી બાજુ પણ ભણવાની અટક નથી. એને શાસ્ત્ર ભણવા જોઈએ અનુભવના પ્રયત્ની અનુભવમાં જાય તો એને શાસ્ત્ર ભણવાનું કોઈ એને બંધન લાગુ પડતું નથી. જેની બુદ્ધિ બીજા બીજા વિષયોમાં લૌકિક પ્રકરણોમાં જાય છે એને એમ કહે છે કે ભાઈ એ માથાફોડ છોડીને તું શાસ્ત્રનું કાર્ય કર કાંઈ શાસ્ત્રના શાસ્ત્રમાં તારા ઉપયોગને તું રોક એમાં પરો તારા ઉપયોગને. પણ શાસ્ત્રમાં જ્યાં ઉપયોગ પરોવા જાય છે ત્યાં શાસ્ત્ર અંદરથી થપાટ મારે છે આવે છે. દેવગુરુ શાસ્ત્ર ની નજીક ગયો તો દેવગુરુ શાસ્ત્ર છપા થપાટ મારી આ બધું ક્યાં આવ્યો અંદર જા એમ કે છે. હે ક્યાંય નહીં એ પરમાત્મા નો વિષય જ એવો છે કે એને આત્મામાં જ લાવીને ઉભો રાખી દે એને ક્યાંય ઉભા રહેવા દે નહીં એવો જ વિષય છે આ. એટલે તો કહે છે ને એક બેન શ્રી એક જ ટુકડો લખ્યો છે એક જગ્યાએ કે ભગવાનનો ઉપદેશ અસી ધારા સમાન છે. વિતરાગનો ઉપદેશ અસી ધારા સમાન છે. અસી ધારા સમાન એટલે શું કે એ એક ઝાટકે બે કટકા કરે એમ ઉપદેશ જ એવો છે કે આત્મામાં જ લાવી દે આત્માને આત્માને આત્મામાં ખેંચીને લાવે એવો જ ઉપદેશ છે. જો ઉપદેશ ને એ બરાબર એના તળિયાથી અનુસરે તો એવો જ ઉપદેશ છે. ક્લાસે ભરે છે, પણ હવે આમ તો શું છે કે જે વસ્તુ કુદરતી છે જ્ઞાનને કળા કહી છે, જ્ઞાન કળા બળજોરીથી કૃત્રિમપણે હઠથી થવાનો આ વિષય નથી. મોક્ષ માર્ગનો વિષય કોઈ હઠની ક્રિયાથી એ પ્રાપ્ત થતો નથી. એટલે એની કળ શીખવી હોય તો એની કળ શીખવી જોઈએ, ગોખણ પટ્ટીની જેમ નહીં કે ક્લાસમાં ભણાવ્યું ને શીખવું એટલું ગોખી લઈએ એમ નહીં, પણ એ જ્ઞાન જ્ઞાનને કઈ રીતે વેદે, જ્ઞાન જ્ઞાનને વેદે તે અંતર્મુખપણું છે. એ સિવાય અંતર્મુખપણું એ કોઈ બીજો હાવ નથી. જ્ઞાન જ્ઞાનને વેદે તે અંતર્મુખપણું છે, અને એ જ્ઞાનમાં જ્ઞાન વેદન રહેલું છે, પાછું ક્યાંય યોગ્યું નથી, પણ પરવેદનની તીવ્રતાને વશ તે તિરોભૂત થયેલું છે. એ પરરસને સમજણથી તોડીને, પરરસને સમજણથી તોડીને અને સ્વરૂપ રસને સમજણથી કેળવીને ઉત્પન્ન કરીને જ્ઞાન વેદનમાં જીવ આવે એટલે અંતર્મુખ થાય, એને અંતર્મુખ થયો એમ કહેવામાં આવે. એ અંતર્મુખ થવું એ સમજણથી અંદરથી કળી લેવાનો એ વિષય છે, એટલે ભેદ જ્ઞાનની કળા એમ કહેવામાં આવે છે, એને ભેદ જ્ઞાનની કળા કહે છે. જ્ઞાન કળા જિસકે નિકટ જાગી તે જગમાં અહીં સહજ વૈરાગી, એમ બીજું છે. બનારસી દાસજી ગાયું છે. એમ કહે છે કે દ્રવ સ્રોતના જ્ઞાનથી પણ આત્મા ભિન્ન છે, ભિન્ન છે એટલે ભિન્ન પદાર્થથી ભિન્ન એવા આત્માને કદી લાભ જ્ઞાન સુખ શાંતિ કાંઈ થઈ શકે નહીં, એમ સમજીને અંતર્મુખ કરાવવાનો આ ઉપદેશ છે. અંતર્મુખ કરાવવા માટે આ વાત છે, ત્યાંથી કોઈ બીજી રીતે લઈ જવા માટે આ વાત છે નહીં. ચુમ્મતી
સનાતન નિગમ્બરા જયંકાર.